देव्याक्षीरत्नम् शब्दजेतर्वात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्
श्रीमद् राजचंद्र वचनामृत आंक 262 नो आपनो स्वाध्याय चालू छे। दोष करे छे एवी स्थिति मां आ जगतना जीवोना त्रण प्रकार ज्ञानी पुरुषे दीठा छे। एक, कोई पण प्रकारे जीव दोष के कल्याण नो विचार नथी करी शक्यो अथवा करवानी जे स्थिति तेमा बेभान छे एवा जीवोनो एक प्रकार छे। बीजो, अज्ञानपणाथी असत्संगना अभ्यासे भाष्यमान थयेला बोधथी दोष करे छे ते क्रियाने कल्याण स्वरूप मानता एवा जीवोनो बीजो प्रकार छे। त्रीजो, उदयाधीनपणे मात्र जेनी स्थिति छे सर्व पर स्वरूपनो साक्षी छे एवो बोध स्वरूप जीव मात्र उदासीनपणे करता देखाय छे एवा जीवोनो त्रीजो प्रकार छे। पूज्य उगरीबेन ऊपरनो आ पत्र छे अने पत्रमां कृपाळुदेव जगतना जीवोनो पृथककरण करे छे। जगतना जीवो संसार मां परिभ्रमण करी रहा छे एमां त्रण प्रकार परम कृपाळु देवे एना पाड्या छे। कृपाळु देव कहे छे के आ वात ज्ञानीओए कही छे। श्रीमद् राजचंद्र प्रभुनी शैली एवी छे के कोई पण वातनी कहेवानी પોતાનું કર્તૃત્વ નહીં હોય। જ્ઞાનીઓએ શું કહ્યું છે, તીર્થંકરોએ શું કહ્યું છે, અનંતા જ્ઞાનીઓએ વસ્તુ સ્થિતિનું નિરૂપણ શું કર્યું છે, કારણ કે પોતાના જ્ઞાનની અંદર આ સનાતન જ્ઞાન માર્ગની પરંપરાના બોધની પૂર્ણતા છે, એટલે જ એમના વચનોની અંદર હંમેશા આ જ સૂર આ જ ધ્વનિ નીકળે છે કે શ્રી તીર્થંકર આમ કહેતા હતા, કેવડીઓએ આ પ્રકારનો માર્ગ પ્રકાશ્યો છે, જ્ઞાનીઓએ આ પ્રકારે જગતના જીવોની સ્થિતિ જોઈ છે। દોષ કરે છે એવી સ્થિતિમાં આ જગતના જીવોના ત્રણ પ્રકાર જ્ઞાની પુરુષે દીઠા છે। ત્રણ પ્રકાર જગતના જીવોના ત્રણ પ્રકાર જ્ઞાની પુરુષોએ દીઠા છે। પહેલો પ્રકાર, કોઈ પણ પ્રકારે જીવ દોષ કે કલ્યાણનો વિચાર નથી કરી શક્યો અથવા કરવાની જે સ્થિતિ તેમાં બેભાન છે એવા જીવોનો એક પ્રકાર છે। પહેલો પ્રકાર, જીવ પોતાના દોષનો કે પોતાના કલ્યાણનો વિચાર નથી કરી શક્યો, ન તો એને પોતાના દોષ તરફ દ્રષ્ટિ છે, ન એને કોઈ કલ્યાણની કોઈ ખેવના છે, કોઈ જિજ્ઞાસા છે, કલ્યાણ કરવાનો પણ એની પાસે કોઈ વિચાર નથી, પોતાના દોષ તરફની પણ કોઈ દ્રષ્ટિ નથી। આ જે જીવ છે, અથવા તો એની બીજી સ્થિતિ અથવા કરવાની જે સ્થિતિ તેમાં બેભાન છે કે જે સ્થિતિની અંદર એ કાં તો પોતાના દોષનો વિચાર કરી શકે, અગર કલ્યાણનો વિચાર કરી શકે, પણ આવી સ્થિતિની અવસ્થા અંગે એ જીવ બેભાન છે, એને હોશ નથી, એ ગતાનુગતિક પરિભ્રમણ કરે છે, સંસારના સુખ દુઃખને ભોગવ્યા કરે છે, ગતિ આ ગતિમાં ફેરા કર્યા કરે છે, જન્મ મરણનું ચક્કરમાં ચાલ્યા કરે છે, એને ક્યારે એમાંથી નિવૃત્તિનો વિચાર, આ સેના કારણે છે, પોતાના દોષને કારણે છે એવો વિચાર, અથવા તો આમાંથી છૂટવાનો વિચાર નથી આવતો. એનો તમામ પ્રયત્ન આ સંસારમાં રહી અને સુખને મેળવવાના પ્રયત્નો હોય છે. એટલે આમાંથી મુક્તિ મેળવવા માટે એ બેભાન છે. કારણ કે જો એને જીવને પોતાના કલ્યાણનો વિચાર આવે અથવા દોષનો વિચાર આવે, દોષનો વિચાર આવે તો દોષ કેમ દૂર થાય, દોષ કેવા પ્રકારના છે, આ દોષનું પરિણામ શું છે, આવા દોષ સાથી ટળે, કંઈક આ પ્રકારની વિચારણા જીવમાં ઉત્પન્ન થાય. પણ પોતામાં કોઈ દોષ છે એવું એ માનતો નથી. એ માને છે, એની ભૂમિકા તો એ જ છે કે દોષ હોય તો આખા જગતમાં છે, મારામાં નથી. કોઈ પણ જાતની પોતાની અનુકૂળતા પ્રતિકૂળતાનું કારણ જો હોય તો પોતે છે, એમ નહીં, પણ દુનિયા છે, જગત છે, લોકો છે, પરિસ્થિતિ છે, સંયોગ છે, સંબંધ છે, કારણો છે, નિમિત્ત છે. જ્યારે ત્યારે એની દ્રષ્ટિ પર સંયોગો, પર વસ્તુ, પર પદાર્થ, પર ભાવ, પર કારણ આના ઉપર ટકી ગયેલી છે, એટલે જ્યારે ત્યારે એમની વિચારણા, એનો પુરુષાર્થ, એની દિશા પરની સાથે સંઘર્ષ, એ જીવ સંઘર્ષની ભૂમિકામાં છે. જેને પોતાના દોષ ન દેખાય એને આખું જગત દોષી દેખાય, અને આખું જગત દોષી દેખાય ત્યારે પુરુષાર્થની દિશા એ જગત સામે ઝઘડવામાં, જગત સામે લડવામાં, જગત સાથે ક્લેશ કરવામાં, અને ક્લેશ અને સંકલેશના પરિણામ વેદે. કારણ કે ધાર્યું કંઈ થાય નહીં. ગમે તેટલી દુનિયા સાથે દુશ્મનાવટની ભરીથી દ્રષ્ટિથી આપણે જોઈએ તો પણ કંઈ દુનિયાને કોઈ માત કરી શકે નહીં. એટલે કે છે કે ન તો એ પોતાના દોષનો વિચાર કરી શક્યો, ન તો પોતાના કલ્યાણનો વિચાર કરી શક્યો, કે પોતાનું જીવનું કલ્યાણ શેમાં છે. આ એક બહુ કમનસીબી છે, બહુ મોટી દુરવસ્થા છે. જીવને પોતાનું કલ્યાણ શું એનો વિચાર નથી આવ્યો ક્યારે. બહુ ટૂંકી દ્રષ્ટિ છે, થોડી મોજ મજા, થોડો ભોગ ઉપભોગ, થોડો વસ્તુનો સંગ્રહ પરિગ્રહ, એની અંદર જ રોકાઈ ગયો છે. સંસારના ક્ષણિક સુખો પ્રાપ્ત થાય અને એની પાછળ અનંત દુઃખોની વણઝાર હોય એ જીવના લક્ષમાં આવતું નથી. એટલે કલ્યાણનો માર્ગ શું છે, કલ્યાણનું સ્વરૂપ શું છે, એ ક્યારેય પોતાના દોષનો કે કલ્યાણનો વિચાર નથી કરી શક્યો. અને આ વિચાર કરવાની સ્થિતિ, આ જીવને વિચાર કરવાની સ્થિતિ ક્યારે આવે, જો જીવમાં જિજ્ઞાસા ઉત્પન્ન થાય કે આ કેમ છે, આ પરિભ્રમણ કેમ ચાલે છે, આ અનુકૂળતા પ્રતિકૂળતા શા કારણે છે, આ ટળી શકે કે ન ટળી શકે, શું પરિભ્રમણ એ જ જીવનનો ક્રમ છે, શું આ સુખ અને દુઃખનું દ્વંદ્વ આ જ જીવનની વાસ્તવિક સ્થિતિ છે, શું ફરી જન્મવું અને ફરી મરવું, આ જ પ્રકારના દેહ ધારણ કરવા આ જ કલ્યાણનો માર્ગ છે. જ્યાં સુધી જીવમાં પોતા સંબંધી વિચારણા ઉત્પન્ન થતી નથી ત્યાં સુધી ન તો એ દોષનો વિચાર કરી શકે, ન કલ્યાણનો વિચાર કરી શકે. જે જીવમાં પોતાના સ્વરૂપ સંબંધી, પોતાના અસ્તિત્વ સંબંધી થોડી જિજ્ઞાસા જાગે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા રાખું પરિહરું, આના વિચાર જ્યારે આવે, આ સ્થિતિ છે વિચારણાની, આ સ્થિતિ છે. પણ વિચારણાની સ્થિતિ જો જીવની જાગૃત દશા હોય તો થાય, જાગૃત દશા ન હોય તો આવી વિચારણા ક્યારેય કદી સંભવે નહીં. અને જીવ સંસારમાં રહીને અનેક પ્રકારના પુરુષાર્થ કરે, જ્ઞાનીઓએ એને મૂઢ અવસ્થા કહી છે. અહીંયા પરમ કૃપાળ દેવ કહે છે, જ્ઞાનીઓએ કહ્યું છે કે વિચાર કરવાની જે સ્થિતિ છે તેમાં તે બેભાન છે, બેભાન છે, એને ભાન નથી, જાગૃતિ નથી, તે તરફનું કોઈ લક્ષ્ય નથી, તે અંગેનો કોઈ ખ્યાલ નથી એના મનમાં, એને એની કોઈ આવશ્યકતા દેખાણી નથી, કારણ કે કોઈ વિચારણાનું સૂત્ર ઉત્પન્ન થયું નથી. બેભાન અવસ્થા છે. જીવ જ્યારે બેભાન અવસ્થામાં હોય ત્યારે એને શું ભાન હોય? આસપાસની સ્થિતિનું, પરિસ્થિતિનું, પોતાના દેહનું કે પોતાના સંયોગોનું કંઈ ભાન હોતું નથી. બેભાનની અંદર રહેલો એક જીવ માત્ર મૂઢ છે, એને એના નામથી બોલાવો તો પણ જવાબ નહીં આપે, એને ખાવું પીવું છે કે કેમ એ પણ કંઈ કહી નહીં શકે, એની પોતાની આવશ્યકતા શું છે એ પણ જણાવી નહીં શકે, એના સગા સંબંધી કોણ છે એ પણ કહી નહીં શકે. તમામ પ્રકારના સંયોગોનું જેને કોઈ પણ પ્રકારનું ભાન જેના વિશે વર્તતું નથી એવો એ બેભાન છે. ગમે તેવી સ્થિતિ પછી ત્યાં પડે અને બેભાન અવસ્થાની અંદર તો કદાચ એના શરીર ઉપર કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ થાય તો પણ એને કંઈ ખબર ન પડે, એનો હાથ અગ્નિમાં પડે તો એ બેભાનને ખબર ન પડે. એમ આ જીવ સંસારની અંદરનું જે મોહનું સામ્રાજ્ય છે એ સંસારની મોહગ્રથીની અંદર એટલો બધો બેભાન થઈ ગયો છે. આ બેભાન અવસ્થાની અંદર જેમ છે તેમ મૂઢની જેમ સંસારની અંદર જીવ્ય જાય છે અને આ અનંત કાળ થયા આવું જીવન પસાર કરે છે. મૂઢની માફક જ્યાં ત્યાં જન્મ્યો તે તે પ્રકારના દેહના અભિમાન ધારણ કર્યા, સંયોગોના અભિમાન ધારણ કર્યા, તે સંબંધી દેહની જે પર્યાય છે એ પર્યાયને અનુરૂપ જે કંઈ પોતાના લક્ષણો છે એ લક્ષણોથી જીવન જીવ્યો અને પાછું એ આયુષ્ય સમાપ્ત થયું એટલે પાછી બીજી ગતિમાં ગયો. જ્ઞાની કે છે આવા કારણે આ જીવ અનંતકાળ સુધી નિગોદમાં રહ્યો, એનો બહુ મોટો કાળ એ સ્થાવર એકિન્દ્રિયમાં ગયો. કેટલો બધો કાળ ગયો એકિન્દ્રિયમાંથી! આ કાળ તો બધો અલ્પ છે, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય અને પંચેન્દ્રિયમાં સંગનીપણું, એ સંગનીપણું તો 2000 કોડાકોડીના કાળની અંદર માત્ર એને બહુ કંઈક 44 કે 48 વાર પ્રાપ્ત થાય છે, બાકી તો આખું જીવન મૂઢતામાં પસાર થઈ ગયું, બેભાન છે. આવું પંચેન્દ્રિય પણ પ્રાપ્ત થયું અને સંગની પણ પ્રાપ્ત થયું તો પણ જ્ઞાનીઓએ કહ્યું કે જગતના જીવોના ત્રણ પ્રકાર છે, એની અંદર આ પ્રકાર જગતના જીવોનો આ બેભાનની વાત કરી કે ન તો પોતાના દોષ પ્રત્યે જાગૃત, ન પોતાના કલ્યાણ પ્રત્યે જાગૃત. કેવી અવસ્થા હશે! થોડી વિચાર કરીએ કે આ મૂઢતા, આ મતિની મૂઢતા, નથી કોઈ જિજ્ઞાસુ પણ, નથી કોઈ એનામાં જાણવાની ઈચ્છા કે શું છે, પોતે કોણ છે, ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનો છે, શું થશે એનું. આ મનુષ્ય દેહ પામ્યો છે એની પણ કોઈ વિશેષતા એને જણાતી નથી. આ હાથમાંથી સરી જશે એની કોઈ ચિંતા એને જણાતી નથી. આવેલો અવસર, આવેલી તક આ ગુમાવી દઈશ એની કોઈ પણ પ્રકારનું ભાન નથી. જ્ઞાનીઓ કીએ,
બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોય અરે ભવચક્રનો આટો નહીં એકે ટળ્યો.
એને ક્યારે આ માનવ જીવનું મહત્વ સમજાયું નથી. જ્ઞાનીઓએ પોકારી પોકારીને એના ગુણગામ ગાયા છે કે આવો મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો છે, પણ એને ક્યારે એનું મહાત્મ્ય વેદાયું નથી કે કોઈ મહાપુણ્યની રાશિના ઢગલે ઢગલા થયા તે સમયે મને આ મનુષ્ય અવતાર મળ્યો. એ તો એમ સમજે છે કે મળે જ ને, એમાં શું હતું, હું તો મનુષ્ય જ છું ને, અને થાયશ. આ તો હજી એના બફમમાં છે. એનું મૂઢપણું આટલું બધું છે કે એને પ્રાપ્ત થયેલા સંયોગો પ્રત્યે પણ સભાનતા નથી, એને મળેલી તક પ્રત્યે પણ સભાનતા નથી. જેમ બાળકના હાથમાં કોઈ બહુ કિંમતી ચીજ આવી જાય પછી આપણને એમ થાય કે જલ્દી એના હાથમાંથી છોડાવી લઈએ, કારણ કે એ બાળકને એ ચીજની કિંમતની, એના મહત્વની, એના મહાત્મ્યની સભાનતા નથી. એટલે ગમે ત્યાં એ ખોઈ નાખશે, તોડી નાખશે, પછાડશે, ગમે ત્યાં આપી આવશે, આપણને કાંઈ ખબર નથી. એટલે સારી એવી મોટી ચીજ, કદાચ કોઈ આપણા ઘરે મોટો મહેમાન આવ્યો હોય અને આપણા ઘરના છોકરાને ભેટ આપે, પછી આપણે પહેલું કામ શું કરીએ? ઓલો જાય પછી પહેલું કામ શું કરીએ? ગમે એમ કરીને બાબલાને મનાવી, ફોસલાવી, સમજાવીને, લાલચ આપીને પણ ઓલી ચીજ હાથમાંથી લઈ લે. કારણ શું? એને એની અભાનતા છે. જો એનું મહત્વ જાણતો હોય, જો મોટો છોકરો હોય 25 વર્ષનો, કોઈએ ઘડિયાળ ભેટ આપી હોય તો આપણે કંઈક ભલે તારી ઉતાર નાખ ને હવે આ પહેરજે, તરત આપણામાં ડાપણ કઈ ઓછું જ. પણ જો નાનો હોય તો શું કરીએ? અરે એના હાથમાંથી લઈ લ્યો, તોડી નાખશે, ખબર નહીં પડે, ક્યાંય મૂકી આવશે, પડોશમાં ફેંકી આવશે. કારણ શું? એ ચીજના મહાત્મ્ય વિશે, એની કિંમત વિશે એ બાળક કેવું છે? અભાન છે. જ્ઞાનીઓ કે છે આ જીવ બેભાન છે. પોતાના કલ્યાણ સંબંધી વિચાર કરવામાં અને પોતાના દોષ સંબંધી વિચાર કરવાની જે સ્થિતિ છે, એ સ્થિતિ હજુ એનામાં આવી નથી, એ બેભાન છે. અને બેભાન હોય, ઓપરેશન થઈ ગયું છે અને આપણે મળવા જઈએ તો શું કે હજી ભાનમાં આવ્યા નથી, બાકી બધું બરોબર છે પણ હજી ભાનમાં નથી. એટલે એને કંઈ પૂછીએ કે તમે કેમ છો, સાતામાં છો, કંઈ અર્થ ખરો? કંઈ અર્થ શું કામ? એ ભાનમાં નથી. જ્ઞાની કે છે કે આ જીવને વાત કરવી, જ્ઞાનીઓએ આટલું બધું એની પાસે તત્વજ્ઞાન મૂક્યું છે વિચારણા માટે, પણ જીવની અવસ્થા, પહેલી અવસ્થા કઈ છે? બેભાન છે. બેભાન છે એટલે હવે એ પોતાના સંબંધી વિચાર કરી શકવા માટે હજુ સક્ષમ નથી. મેડિકલી કાંઈ વાંધો નથી, હો આ પરમાર્થની વાત થાય છે. મેડિકલી તો પરફેક્ટલી ફિટ છે, ઓલરાઇટ છે, અને ગામ કરતા, દુનિયા કરતા પોતાને વધારે ડાયો બતાવે છે કે હું જેટલો મારો વિચાર કરી શકું એટલો કોઈ કરી શકે નહીં, કારણ કે એને પાસા નાખવાની ટેવ પડી ગઈ છે. જ્ઞાનીઓ કે છે બેભાન છે. આવો પ્રકાર એ જીવોનો એક પ્રકાર છે કે જે પ્રકારમાં પોતાના દોષ જોવા સંબંધી અને પોતાના કલ્યાણનો વિચાર કરવા સંબંધી એ કરવાની જે સ્થિતિ છે, તે સ્થિતિને અપેક્ષાએ આ જીવ બેભાન છે. બીજું કે છે, અજ્ઞાનપણાથી અસત્સંગના અભ્યાસે ભાષ્યમાન થયેલા બોધથી દોષ કરે છે તે ક્રિયાને કલ્યાણ સ્વરૂપ માનતા એવા જીવોનો બીજો પ્રકાર છે. બહુ મુશ્કેલી છે. જ્ઞાનીઓએ આ જગતના જીવોનું જે પૃથક્કરણ કર્યું છે એને ખ્યાલમાં લેવું, સમજમાં લેવું બહુ પરિશ્રમ માગી લે છે, ઘણું ચિંતન માગે છે. સહેજ સાજની અંદર આ વસ્તુ પકડાય એમ નથી. અજ્ઞાનપણાથી, એક તો પોતાને અજ્ઞાન છે, બીજા પ્રકારના જીવની વાત ચાલે છે. બેભાન નહીં, અજ્ઞાન. અજ્ઞાનથી અસત્સંગના અભ્યાસે ભાષ્યમાન થયેલા બોધથી દોષ કરે છે તે ક્રિયાને કલ્યાણ સ્વરૂપ માનતા એવા જીવોનો બીજો પ્રકાર છે. આ બીજો પ્રકાર તો અજ્ઞાનના રંગે ચડી ગયો છે અને અસત્સંગના અભ્યાસે, જો એને અભ્યાસ કર્યો છે, અસત્સંગનો અભ્યાસ કીધો છે જ્ઞાનીઓ અહીંયા, અસત્સંગના અભ્યાસે ભાષ્યમાન થયેલા બોધથી, બોધ કેવો થયો છે? ભાષ્યમાન, એને બોધ એવો ભાષ્યો છે, વાસ્તવિક છે નહીં, એવા ભાષ્યમાન થયેલા બોધથી દોષ કરે છે તે ક્રિયાને કલ્યાણ સ્વરૂપ માનતા એવા જીવોનો બીજો પ્રકાર છે. આ બોધથી દોષ કરે છે તે ક્રિયાને કલ્યાણ સ્વરૂપ માનતા આવી મિથ્યા ક્રિયાઓ, મિથ્યા વ્યવહાર, એ વ્યવહારની અંદર એને કલ્યાણ સ્વરૂપ માને. આ જીવોનો બીજો પ્રકાર છે, ક્રિયા જડ જેને આપણે કહીએ. અને એ ક્રિયાઓ એ બધી એને કેવી રીતે પ્રાપ્ત થઈ છે? અસત્સંગના અભ્યાસથી. એક બોધ એને ભાષ્યમાન થયો છે. શું બોધ થયો છે? કે આમ કરવાથી મોક્ષ થાય. નિશ્ચિત કરી નાખ્યું એણે કે ક્રિયાનું આ સ્વરૂપ હોવું જોઈએ, વિધિ વિધાનનું આ સ્વરૂપ હોવું જોઈએ, કર્મકાંડનું આ સ્વરૂપ હોવું જોઈએ. આવી પ્રકારનું કરવાથી જીવનું કલ્યાણ છે એને કલ્યાણ સ્વરૂપ માને છે. અસત્સંગના કારણે આ બોધ એને ભાષ્યમાન થયો છે. અસત્સંગ જ્યાં આત્માનો લક્ષ્ય વિના કેવળ ક્રિયાધર્મની વાત, કેવળ વિધિ વિધાનની વાત, કેવળ કર્મકાંડની વાત, અનેક પ્રકારની વ્યવહાર ક્રિયાઓ આત્માના લક્ષ્ય વિના, આત્માના ભાન વિના, આત્માની સમજણ વિના, લક્ષ્ય વગર થતી બધી ક્રિયાઓ એ લક્ષ્ય વગર છોડવામાં આવેલા બાણ જેવી છે. એક કોઈ ધારેલું લક્ષ્ય પાર પાડી શકતી નથી. જીવનમાં પરમાર્થ લક્ષ્ય વિના કદાપી થઈ શકે નહીં. આ સમજવાની બહુ મહત્વની જરૂર છે. આખા દેશની અંદર કેટલા કેટલા હજારો પંથ, ઉપપંથ, સંપ્રદાય, સંઘાડા, ગચ, મત કેટલું ચાલે છે. આપણને લાગે કે હો, ભારતવર્ષ જાણી ધર્મથી ફરી જાગી ગયું છે. જેટલો ભ્રષ્ટાચાર ફૂલો ફાયલો છે એટલો જ જાણી ધર્મ ફૂલો ફાયલો છે. ટીવીની કોઈ ચેનલ જુઓ, તમને એમ લાગે કે આટલો ધર્મ તો સતયુગમાંય નહોતો. ઓહો, લાખો માણા બેહવાની જગ્યા ક્યાંય મળતી નથી. કોઈ શિબિરમાં જાઓ તો પ્રવેશ મળતો નથી. તો આપણને એમ થાય કે ઓહો, શું ધર્મ, શું ધર્મ. કદાચ સત્પુરુષોને પણ એ પાછા આવવાની ઈચ્છા થાય કે અમારા વખતમાં આટલો તો ધર્મ નહોતો. જ્ઞાનીઓ કે છે ભાઈ, કલ્યાણને માનીએ છીએ, કલ્યાણ સ્વરૂપ માનીએ છીએ, પણ આ ભાષ્યમાન થયેલો દોષ, આ બધો અસત્સંગ છે. કારણ કે ક્યાંય પરમાર્થનો લક્ષ્ય નથી. લક્ષ્ય લૌકિક છે, લક્ષ પારલૌકિક છે, એ પણ કલ્યાણનો લક્ષ નથી. અલૌકિકની જ વાત છે. કાં તો લક્ષ લૌકિક છે, આ ભાવમાં અમારું કોઈ પણ પ્રકારનું કલ્યાણ થાય, એ કલ્યાણ કયા સંબંધી? અમારો સંસાર સુખરૂપ બને, અમારા સંસારની અંદર પડતી મુશ્કેલી દૂર થાય, અમને આવતા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, અને આવતા ભાવમાં અમને આના કરતા પણ સારી સ્થિતિ મળે, ભિખારીની જેમ. પરલોકનું સુખ અને લોકનું સુખ, અને એ સુખ ભૌતિક સુખ, દેહ સંબંધી સુખ, ભવ સંબંધી સુખ, એથી આગળ કલ્પના નથી. ભવનો અંત એ વસ્તુ ત્યાં આવતી નથી. કોઈ પણ પ્રકારના આ બધા ધર્મના ક્રિયાકાંડો જુઓ તો ભવનો અંત, પરિભ્રમણનો અંત, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ, નિર્મલ ચેતનાની પ્રાપ્તિ, જ્ઞાન સ્વરૂપ આત્મદશાની પ્રાપ્તિ, એ વાત ક્યાંય આવતી નથી. શું આવે? આ ભવની અંદર સુખ, તમારા દુઃખ દૂર થાય, તમારા દર્દ દૂર થાય, તમારી ઉપાધિઓ દૂર થાય, તમારું આ કષ્ટ દૂર થાય, આમ થાય, તેમ થાય, અહીંયા થઈ જાય, પણ સાહેબ એટલું બધું ધર્મ કરું છું તો હવે આ જન્મ પછી આવતા જન્મનું ભેગું કરી દો ને, તો હાલ એ ભેગું કરી દે, ચાલ થોડીક ઈ વસ્તી, હવે આ છે, હવે તને આવતા જન્મમાં પણ સુખ મળશે. સંસાર અને સંસારના સુખની પર્યાય એની જ કલ્પના, એની જ ઉપાધિ દૂર કરવાની, એના જ કષ્ટો દૂર કરવાની, એ સિવાય બીજી કોઈ આત્માનું શુદ્ધ પદ છે એ પ્રાપ્ત કરવાનું છે આ આત્માનું, કે ત્યાં સુધી અનંત દુઃખની પરંપરા ચાલુ રહેશે. અહો, અનંતનું આ પરિભ્રમણ હવે સમાપ્તતાને ક્યારે પામે? આ કાળજી, આ ચિંતા, આ ખેવના ધર્મના સ્વરૂપમાં જ્યાં સુધી ન હોય ત્યાં સુધી ધર્મ કેવળ લોકાભિમુખ બની રહે, ધર્મ કેવળ લૌકિક સુખો માટે બની રહે, કેવળ લૌકિક અને ભૌતિક સગવડતા માને બની રહ્યા. લક્ષ્ય વિનાનો ધર્મ પરમાર્થનો લક્ષ્ય નથી, કારણ પરમાર્થની દ્રષ્ટિવાન જીવો નથી. જેના થકી ધર્મ મળે છે એને પરમાર્થની કોઈ દ્રષ્ટિ નથી. આત્મસિદ્ધિમાં પ્રારંભની અંદર કહ્યું છે,
સેવે સદગુરુ ચરણને ત્યાગી દૈની જપ પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ.
પ્રારંભ ક્યાંથી થાય? પરમાર્થ માર્ગની યાત્રાનો પ્રારંભ નિજ પદનું લક્ષ્ય બંધાય તો થાય. આખો પરમાર્થ શેના માટે કરવાનો છે? આખો ધર્મ કોના માટે કરવાનો છે? આની સબ્જેક્ટ મેટર શું? ભાઈ, આ જે તમે વરઘોડો કાઢ્યો છે એમાં વર કોણ? ધર્મના નામે આટલી ક્રિયાકાંડ, આટલી મથામણ, આટલી જે કંઈ પુરુષાર્થ ઉપાડ્યો છે, આ કોના માટે? ફોર હોમ? એનો સબ્જેક્ટ મેટર કોણ? એના કેન્દ્રમાં કોણ? આ નિજપદ, આ નિજપદ વિશેની તો અભાનતા છે, નિજપદ વિશે તો બેભાનપણું છે. આ અનંતનું પરિભ્રમણ કરનાર કોણ? અત્યારે જે ભોગવી રહ્યો છે એ કર્મો ભોગવનાર કોણ છે? એ એક જ છે કે એ કર્મ ભોગવનાર એ કર્મથી જુદો પડી શકે છે? આત્માના છ પદની વિચારણા કે હું આત્મ સ્વરૂપ છું અને નિત્ય છું, અવિનાશી છું, આ જે કંઈ મારું દેખાતું અસ્તિત્વ આ તો નાશવંત છે, તે હું નથી, અને એક જે કંઈ કરતા ભોગતા વિભાવ ભાવથી એ કરતા ભોગતા થયો છે એમાંથી છૂટી શકાય છે, મુક્તિ મેળવી શકાય છે, અને પોતાનું નિજપદ આ જે કરતા ભોગતાપણું છે તેનાથી જુદું એવું ભિન્ન પદની પોતે પ્રાપ્ત કરી શકે છે. અનંત અવ્યાબાદની સ્થિતિ એને પ્રાપ્ત થઈ શકે છે. પ્રાથમિક વિચાર સ્વરૂપનો બોધ, આત્મબોધ. એ જ્યાં સુધી એ લક્ષ્ય ન આવે ત્યાં સુધી પરમાર્થ માર્ગની અંદર બધી જ વાત જ્ઞાનીઓ કહે છે અસત્સંગ છે. ધર્મનું આવું લૌકિક સ્વરૂપ, બાહ્ય સ્વરૂપ અસત્સંગ છે. સત્સંગ અને અસત્સંગનો ભેદ બહુ સમજવા જેવો છે. આપણે ગમે ત્યાં જઈએ ત્યાં આપણે એમ લાગે કે આપણે તો સત્સંગ કરી રહ્યા છીએ, પણ જ્યાં આત્માની વાત નથી, જ્યાં આત્માની મુક્તિની વાત નથી, આત્માના છ પદ સંબંધી અવસ્થાની વાત નથી, ત્યાં જે વાત છે તે કેવળ અસત્સંગ છે. બહુ કઠિન છે, બહુ કઠિન છે. સંપ્રદાયમાં ધર્મ નથી, વાતને કેમ પકડવી, વાતને કેમ ખ્યાલમાં લેવી? કેટલા બધા પુણ્યના કાર્યો બતાવે છે, કેટલા બધા લોકહિતના કાર્યો બતાવે છે, કેટલું બધું આવું કરાવે છે, કેટલા અનુષ્ઠાન, કેટલી ધાર્મિક વિધિ, કેટલા વિધાન. હા, નિજપદના લક્ષ્ય વિના થાય છે. અરે, જ્યાં સતનું અસ્તિત્વ નથી, સતની સ્થાપના કરી નથી, તો સત્સંગ થશે કેવી રીતે? સત્સંગ અને અસત્સંગ, અસત્સંગમાં અસત અને એનો સંગ, અસત અને એનો સંગ, એ કહેવાય છે અસત્સંગ. કૃપાળુ દેવે એક વાક્ય લખ્યું, અસતમાં સત હોતું નથી, અસતમાં સત હોતું નથી. જીવને સત્સંગની જ્યારે આરાધના કરવી છે તો વચનો કેના વાંચવા, દર્શન કોના કરવા, વંદન કોના કરવા, સંગ કોનો કરવો, આત્મ સ્વરૂપને પ્રાપ્ત જે પુરુષ છે, જેણે આત્મા અથવા સતની ઉપલબ્ધિ કરી છે, એની વાત જીવને આજની તો કાળ અનંત કાળે પણ મુક્તિ ભણી દોરી જશે, પણ જે પોતાના સ્વરૂપને પામ્યો જ નથી, સમજ્યો જ નથી, એની વાત ગમે તેટલી હશે તો એ વાત આપણું કલ્યાણ કેવી રીતે કરી શકે, કેવી રીતે કરી શકે? આ મૂળભૂત દ્રષ્ટિનો ભેદ જો આપણા જીવનમાં જો આપણને સમજાઈ જાય, આ જીવોનો બીજો પ્રકાર આપણે આ ભ્રાંતિનો પ્રકાર છે, પરમાર્થ નહીં પણ પરમાર્થમાં ભ્રાંતિ, પરમાર્થ નહીં પણ પરમાર્થ સંબંધી ભ્રાંતિ. અને આ કાળની અંદર જો મોટામાં મોટો અવરોધ, મોટામાં મોટો અંતરાય આ જીવને જો પ્રાપ્ત થયો હોય તો પરમાર્થ સંબંધી ભ્રાંતિનો યોગ ઘણો પ્રબળ છે. જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં, એટલે આ વાત આનંદ ગંજીએ પણ પોકારી પોકારીને કહ્યું છે,
અભિનંદન જીન દરિશન તરસીએ, દરિશન દુર્લભ દે, મત મત ભેદે રે જ્યાં જઈ પૂછીએ, સહુ થાપે અહમે, અભિનંદન જીન દરિશન તરસીએ.
પોકાર કરી કરીને જ્ઞાનીઓએ આ કાળનું વિષમ કરાળ સ્વરૂપ જગતના જીવોની પાસે મૂક્યું છે કે ક્યાંયથી પણ નિજપદની પ્રાપ્તિ કરાવનાર પુરુષ એની ખોજ કરો એ મુશ્કેલ છે. ધર્મના બાહ્ય સ્વરૂપો સરળ છે, અને આજના મીડિયાના યુગની અંદર કોઈને એમ થાય કે ઘરે બેઠા સત્સંગ છે, બફમમાં છીએ આપણે. કોઈ ચેનલ શરૂ કરી દેવાથી સત્સંગ શરૂ નથી થતો. શક્ય છે કે ભ્રાંતિનું જોર વધી જશે, શક્ય છે. દરેકની અસર તો હોય ને, એમ અસર થશે. જ્યાં સત નથી એના વચનની અંદર બીજી કોઈ તાકાત ન આવે. એટલે કહે છે કે પેલા એવા કોઈ પુરુષની ખોજ કરો, એના વચનનો આધાર લો. અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ આત્માની સુસુપ્તિની, ચેતનની સુસુપ્તને જાગૃત કરી દેશે. દર્શન માત્રથી નિર્દોષ છે, ગીરતી વૃત્તિ કો સ્થિર કરે, વૃત્તિઓ સમય સમય પડે છે અને સ્થિર કોણ કરે. અપૂર્વ સ્વભાવને પ્રેરક, અરે જાણે અજાણે પણ આ શબ્દો તારામાં રહેલો જે અપૂર્વ સ્વભાવ છે એને પ્રેર્યા જ કરે છે, એને પ્રેર્યા જ કરે છે, એને બહાર લાવવા માટે એ વારંવાર પ્રેરણા કરે છે. સત્સંગ એ જીવને આ કાળમાં કલ્યાણનું મોટું બળવાન કારણ છે. મુમુક્ષુ જીવતા નિશ્ચય કરવો પડે કે અસત્સંગ જેટલો બને તેટલો એનાથી દૂર રહેવામાં જ જીવનું કલ્યાણ છે. કારણ કે ક્યારેક ક્યારેક કોઈ અસત્સંગનું એવું સ્વરૂપ એવું ભ્રાંતિમાં નાખી દેશે કે જીવ સત્સંગના માર્ગે ટકી નહીં શકે. અસત્સંગનું સ્વરૂપ ભ્રાંતિને દ્રઢ કરી દેશે. અસત્સંગના અભ્યાસે, એટલા માટે શબ્દ અભ્યાસ મૂક્યો છે, અસત્સંગનો અભ્યાસ કરવાથી ભાષ્યમાન થયેલા બોધથી દોષ કરે છે તે ક્રિયાને કલ્યાણ સ્વરૂપ માનતા એવા જીવોનો બીજો પ્રકાર છે. વાતની સૂક્ષ્મતા જેટલી પકડાય તેટલી પકડવા પ્રયત્ન કરવો, નહીં પકડાય તો અત્યારે ડિપોઝિટ રાખી દેવું, નકારમાં જશો નહીં. વિચારની અંદર પણ નકારમાં જશો નહીં, મને સમજાતું નથી, કઈ વાંધો નહીં, આજ નહીં કાલ સમજાશે. પણ અસત્સંગનો અભ્યાસ જીવને બાધારૂપ છે, આ વાતને પેલા લક્ષમાં લઈ લેવી. અજ્ઞાનપણાથી, અને આનું કારણ અજ્ઞાન છે, પોતે પોતાના હિતને જાણતો નથી. અસત્સંગના અભ્યાસે ભાષ્યમાન થયેલા બોધથી દોષ કરે છે તે ક્રિયાને કલ્યાણ સ્વરૂપ માનતા એવા જીવોનો બીજો પ્રકાર છે. ક્રિયાના દોષનું આપણે વર્ણન અત્યારે કરવું નથી, પણ જો ક્રિયા અસત હોય તો એ ક્રિયામાંથી નિજપદની પ્રાપ્તિ થવાની બદલે એક કસાઈ જતા બીજો કસાઈ દાખલ થાય. કૃપાળુદેવે કહ્યું છે કે બધા જ પ્રકારના વ્રત ખરેખર જીવને પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત કરે એની બદલે લહ્યું સ્વરૂપ અને વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. અરે, વ્રતધારી જીવ પરમાર્થને ગ્રહણ કરતો નથી, એટલે શું? પરમાર્થને ગ્રહણ કરતો નથી એટલે વ્રત અદમ્ય કરે છે, જગત ચકાચોંધ બની જાય એવું વ્રત કરે છે, પણ પરમાર્થ ગ્રહણ કરતો નથી. પરમાર્થ શું છે? વૃત્તિઓને ઉપશાંત કરવી, વૃત્તિઓનું શમન કરવું, વૃત્તિઓનું નિવર્તન કરવું, વૃત્તિઓને શિથિલ કરવી, વૃત્તિઓનો ક્ષીણ કરવી અને વૃત્તિઓને ક્ષય કરવી. આખા ચારિત્ર મોહ છે, એ ચારિત્ર મોહનીય કર્મને સમાપ્ત કરવા માટેનો આખો પ્રક્રિયાનો માર્ગ એ સંવર અને સંયમનો માર્ગ છે. અને સંવર અને સંયમના માર્ગની અંદર તમામ પ્રકારના વ્રત, યમ, નિયમ, આ બધા જ વિવિધ પ્રકારના 57 પ્રકારના સંયમ જ્ઞાનીઓએ આપણને કહ્યા છે. એ બધાનું લક્ષ્ય શું? વૃત્તિઓને શાંત કરવી. 5 ઇન્દ્રિયના 23 વિષયો તરફ ક્ષણે ક્ષણે સમયે સમયે ઉઠતી વૃત્તિ અને આખા જગતના તમામ પદાર્થો પ્રત્યે અને એના સંયોગો પ્રત્યે સમયે સમયે આ કષાયના કારણે જીવમાં ઉત્પન્ન થતો મલિન ભાવ અથવા વિભાવ પરિણામ. વૃત્તિ ઉઠે અને વિભાવ પરિણામનો સંયોગ થઈ જાય. વૃત્તિ ઉઠે ઇન્દ્રિયજન્ય, ઇન્દ્રિયના 5 ઇન્દ્રિયના 23 વિષયથી જગત અને જગતના પદાર્થોથી જોડાયેલો જીવ, સંબંધના જગતમાં જીવતો જીવ, સંયોગોની વચ્ચે રહેતો જીવ એ જગત સાથે જોડાઈ જાય છે અને એની સાથે તરત જ જેવી વૃત્તિ ઉઠી પદાર્થ સંબંધી ઇન્દ્રિયોનો વિષય, એક વિષયની વાસના જાગૃત થઈ કે એની સાથે પેલો કસાય ભળી ગયો, વિભાવ ભાવ ભળી ગયો, આત્મરંજિત થઈ ગયો. વિભાવ છે કેવો થયો? આત્મરંજિત, ઉદયાધીન નહીં. જુદી વાત છે, જોકે વિભાવ યોગ બે પ્રકારનો. આત્મરંજિત થયો, આત્મરંજિત જેવો વિભાવ થયો એવો સંસારમાં ભળી ગયો અને એના કારણે થતી બધી પછી ક્રિયાઓ, બધો જ એનો જે કાંઈ પુરુષાર્થ છે, અવળો પુરુષાર્થ કહેવાય છે, આસક્તિજન્ય થઈ ગયો, વિરક્તિ ન આવી, લક્ષ્ય વિરક્તિનો ન આવ્યો, લક્ષ્ય આસક્તિનો આવ્યો. આસક્તિના લક્ષથી થયેલું પછી એક કસાય શાંત થયો પણ બીજો પ્રબળ થયો, જીવને ખ્યાલમાં નથી આવતો. એક ઇન્દ્રિયના વિષય ઉપર વિજય કર્યો પણ 10 દૂષણ ઉભા કર્યા અને થાય છે એના ઉપર લક્ષ ન આવ્યો. કારણ, પરમાર્થ ગ્રહણ ન કર્યો તો કંઈક તો ગ્રહણ કર્યું હશે, તો કે માન ગ્રહણ કર્યું અને માન કેવું? લૌકિક. ક્યાંથી ગયો, વ્રતમાંથી ક્યાં ગયો, લૌકિક માનમાં પરમાર્થ ચૂકાઈ ગયો. એટલે ખૂબ વિચારણા કરવી. અજ્ઞાનપણાથી અસત્સંગના અભ્યાસે, અસત્સંગનો અભ્યાસ ખૂબ કરે છે, ભાષ્યમાન થયેલા બોધથી દોષ કરે છે, તે ક્રિયાને કલ્યાણ સ્વરૂપ માનતા એવા જીવોનો બીજો પ્રકાર છે. એનાથી મારું કલ્યાણ છે, આવી ક્રિયાને કલ્યાણ સ્વરૂપ માનનારો જીવ, એને ભાષ્યમાન થયેલો છે બોધ એ અસત્સંગના અભ્યાસથી, અજ્ઞાનથી. આ જીવોનો બીજો પ્રકાર કયો છે? આ બીજો પ્રકાર બહુ જ અત્યારે આપણને મૂંઝવી રહ્યો છે. પેલાની તો કોઈ વાત જ નથી, કારણ કે એ મુમુક્ષુપણામાં કોઈ આવ્યા જ નથી, એ તો એ સ્થિતિમાં જ બેભાન છે. એટલે એવા જીવોનો કંઈ વિચાર કરવાની જરૂર જ નથી. આ જગતની અંદર બેભાન જીવોની સંખ્યા વધારે છે. હવે જેને થોડું ઘણું આત્મભાન છે, એ આત્મભાનમાં આ ભાષ્યમાન જીવોની વાત કરી, અસત્સંગના અભ્યાસની. ત્રીજું, ઉદયાધીનપણે માત્ર જેની સ્થિતિ છે, સર્વ પર સ્વરૂપનો સાક્ષી છે એવો બોધ સ્વરૂપ જીવ, માત્ર ઉદાસીનપણે કરતા દેખાય છે એવા જીવોનો ત્રીજો પ્રકાર છે. આ બધા સંસારમાં જ રહીએ છે, આમાં મેજોરિટીને જાણી બાદ કર નાખ્યા. પહેલા પ્રકારમાં પહેલો પ્રકાર આવ્યો એટલે લગભગ 99% જીવો તો એમાં નીકળી ગયા, પાછળ રહ્યા એ આત્મસિદ્ધિના જીવો રહ્યા આવે કે અમે આત્માર્થ કરીએ છીએ. એમાં પછી મતાર્થી પણ હોઈ શકે છે અને સાચા આત્માર્થી પણ હોઈ શકે છે. એના જ ભાગ પહેરા, કૃપાળુદેવે જે ભાગ પહેર્યા છે આત્મસિદ્ધિમાં એ 1% જ વાત કરી છે. ત્રીજો પ્રકાર, ઉદયાધીનપણે માત્ર જેની સ્થિતિ છે, સંસારમાં છે શા કારણે છે? ઉદયાધીનપણે, ઈચ્છાથી નહીં. ઈચ્છા તો આ સંસારમાં એક પળનું આયુષ્ય ઈચ્છાથી જોઈતું નથી, કારણ કે આ સંસારના સંગથી કોઈ સત્સુખની પ્રાપ્તિ થાય એવું સંસારનું સ્વરૂપ નથી. માટે આ બધો સંગ, આ બધો સંયોગ, આ બધા સંબંધો જીવને કલ્યાણકારી નથી. છતાં એની વચ્ચે છે, એનું કારણ પૂર્વે જે કર્મ નિબંધન કરેલું છે તે કર્મના ઉદયના કારણે જે રચના અને જે સંયોગોની વચ્ચે આ જીવનું આવવું થયું છે તે ઉદયાધીનપણું પોતે સ્વીકારે છે. એ સંયોગો શુભ કે અશુભ, અનુકૂળ કે પ્રતિકૂળ, ગમતા કે અણગમતા, પ્રીતિપાત્ર કે અપ્રીતિપાત્ર, ઇષ્ટ કે અનિષ્ટ, ગમે તે છે, ઉદયાધીન છે. અત્યારે આ જન્મની અંદર હી હેઝ નો ચોઇસ. ખ્યાલ આવે છે? અત્યારે હી હેઝ નો ચોઇસ. જન્મ ધારણ કરનાર જીવ જે છે, મનુષ્ય તરીકે થયો, હી હેઝ નો ચોઇસ ફોર હિઝ ફાધર, ફોર હિઝ મધર, ફોર હિઝ ફેમિલી, ફોર હિઝ સર્કમસ્ટન્સીસ, ફોર હિઝ સરાઉન્ડિંગ્સ. કંઈ ચોઇસ નથી, જે છે તે છે. આપણને એમ થાય કે ફલાણો ભાઈ છે મારો ભાઈ હોય તો કંઈ વળે નહીં, એ તારો ભાઈ નથી, હકીકત છે. તું એને દુશ્મન ન બનાવી શક, એ બનશે, પણ એ તારો ભાઈ નથી, હકીકત છે. આપણે અહીંયા આજે અમેરિકામાં પેદા થયા હોત તો નો ચોઇસ. વાત પૂરી થઈ ગઈ? થઈ ગયો, એ થઈ ગયો. આ જન્મ પૂરતો કોઈ વિકલ્પ કરતો કોઈ ચોઇસ નથી. પેલા કોઈ ચોઇસ નથી. સંસાર જે મને પ્રાપ્ત થયો છે, સંસારના સંયોગો જેવા છે તેવા, એનો સંગ જેવો છે તેવો, એ મને પ્રાપ્ત થયો છે, એમાં કોઈ ફેરફાર શક્ય નથી. આ વાતને પહેલા પકડાવી જોઈએ. ઉદયાધીન સંસારમાં જવું છે હજી, અને ઈચ્છાનો સંસાર છે, અને ઈચ્છાના સંસારમાં ઉદયાધીન સંસારની સામે સંઘર્ષ કરીને બાથ ભીડી છે કે આ પરિસ્થિતિને હું બદલી નાખું, આ સંયોગોને હું ફેરવી નાખું, આ કારણોને હું પલટાવી નાખું. જ્ઞાનીઓ કહે છે કે ભાઈ, જે પલટી શકે એમ નથી. જેમ એક જણાએ એક સંતે પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, આ જગતની અંદર જે પરિવર્તન કરી શકાય તો મને એવું સામર્થ્ય આપ કે હું પરિવર્તન કરી રહું, અને જે પરિવર્તન ન કરી શકાય એને સ્વીકારવાની મને સદબુદ્ધિ આપ, અને આ બે વચ્ચેનો ભેદ શું છે એ જાણવા મને વિવેક આપ. સો ધેટ આઈ કેન નો કે ધીસ કેન બી ચેન્જ, ધીસ કેન નોટ બી ચેન્જ. વિચ કેન નોટ બી ચેન્જ આઈ મસ્ટ હેવ અ માઇન્ડ ટુ એક્સેપ્ટ, વિચ કેન બી ચેન્જ આઈ મસ્ટ હેવ અ સ્ટ્રેન્થ ટુ ચેન્જ ઇટ. જો બદલી શકાતું હોય તો બદલી નાખું આખી પૃથ્વીને, પણ નથી બદલી શકાય એમ સંયોગો ઉદયાધીન છે, બદલી શકાય એમ નથી. કારણ કે સંયોગોનું કારણ શું છે એમાં એ વિચારણામાં જગતના ચિંતકો ગયા નથી કે એનું કારણ પૂર્વે નિબંધન કરેલા કર્મો, અને આ કર્મ સત્તાથી ચાલતું જગત સ્વયં નિયંત્રિત છે. આમાં કોઈ કરનાર નથી, આનો કોઈ કરતા ભોગતા નથી, આનો કોઈ કોઈ સમાહર્તા પણ નથી, પોતે જ પોતાના કર્મને આધીન. ઉદયાધીન સંસાર ઉપરની પહેલી સ્થિતિ, ઉદયાધીન પણ એ માત્ર જેની સ્થિતિ છે. આવા કોઈ પુરુષ, હવે આ 1% પણ વિરલાની વાત થાય છે, વિરલા પુરુષ ઉદયાધીન પડે જેની સ્થિતિ છે. કૃપાળુદેવ, હરિએ ઈચ્છેલો ક્રમ જેમ દોરે તેમ દોરાઈએ છીએ. અમારી જાત હરી છે, અમારો દેશ હરી છે, અમારું જે કંઈ કહીએ સર્વસ્વ હરી છે, હરી છે, હરી છે. પૂર્વ પ્રારબ્ધ સિવાય અમારી કોઈ સ્થિતિ નથી. આખું જગત સોનાનું થાય તો પણ અમારે મન તૃણવત છે. જગત આખું લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, અમારી પ્રવૃત્તિ દેવા માટે છે. પૂર્વે જગતમાં જે પરમાણુ ભેળા કર્યા છે તે જગતને સોંપીને ઋણમુક્ત થવું છે. બસ ઉદયાધીન પણે જેની સ્થિતિ છે, અદભુત સ્થિતિ છે. જે સંસારમાં આવ્યો છે એ સંસારને એક્સેપ્ટ કરીને ચાલે છે કે આ જેમ છે તેમ હું એનાથી ભિન્ન છું, આ જેવો છે તેવો મારે ને એને કંઈ લાગતું વળગતું નથી. આ જગતને અને એને કંઈ ચિત્ર વિચિત્ર જગતને કંઈ લેવા દેવા નથી. આવી વાત એ ઉદયાધીનપણે માત્ર જેની સ્થિતિ છે. આવા જ્ઞાની પુરુષો ઉદયાધીનપણે વિચરતા હોય, સર્વ પર સ્વરૂપનો સાક્ષી છે એવો બોધ સ્વરૂપ જીવ, સર્વ પર સ્વરૂપનો સાક્ષી છે, કરતા નથી સાક્ષી છે, નિયંતા નથી. આ જીવની સ્થૂળ સ્થિતિ છે, એ જગતનો નિયંતા ઈશ્વર છે કે એની ચિંતા છોડીને પોતે જગતનો નિયંતા છે એ સ્થિતિની અંદર રોલ અદા કરે છે. હવે આને આને કોણ પહોંચે? ઓલું અજ્ઞાન તો હજી ક્યાંક છેડો વાણે, હાલ ભગવાન કરશે, તું ભગવાનને પ્રાર્થના કર, ભગવાન સૌના સારાવાના કરશે. એક વાત જુદી છે કે ભગવાન છે કે નહીં, પણ એની બદલે આ તો ઇથી નીચે ગયો છે. શું કહે છે? હું જ બધું કરીશ. જ્ઞાની જીવો જગતમાં એવા પ્રકારના છે કે જે માત્ર સાક્ષી છે. સાક્ષીએ શું કરવાનું હોય? જોયા કરવા, માત્ર જોયા કરે, નો ઇન્વોલ્વમેન્ટ, એ ક્યાંય જોડાતો નથી રાગથી નહીં, દ્વેષથી નહીં, કોઈ પણ પ્રકારના કસાય ભાવથી, ઈચ્છાથી નહીં, અનિચ્છાથી પણ નહીં. સાક્ષી એ ઉદાસીનતાનો જીવ છે, ઉદાસીનતા છે, જગત જેમ છે તેમ જીવે છે. સમયે સમયે બદલાતું જગત જેમ બદલાતું જાય છે એમ જગતનો બદલાવ જીવે છે, એનું પરિવર્તન જીવે છે. કૃપાળુ દેવે આ પોતાની સ્થિતિ 165ના પત્રની અંદર સૌભાગભાઈને લખી કે આખા જગતને અને જગતની લીલાને બેઠા બેઠા અમે મફતમાં જોઈએ છીએ, મફતમાં જોઈએ છીએ. કેમ સાહેબ, બીજાને પૈસા દેવા પડતા હશે? તમે મફતમાં જુઓ છો તો આને કે ટિકિટ છે જગતને જોવાની? કોઈ ચાર્જ છે? કોઈ ફી ભરવી પડે છે? તો જ્ઞાની પુરુષે મફતમાં શબ્દ અમથો લખી નાખો, મૂડ આવ્યો ને લખો, વિમ્સ તરંગ આવ્યો ને લખો, નહીં એનો એક પણ શબ્દ લખાયો હશે એ અર્થ વિના નહોતો નહીં. તો મફતમાં કેમ લખો? અમે મફતમાં જોઈએ છીએ જગતને, અમારે કઈ પૈસો નથી દેવો પડતો. ના, અજ્ઞાની જીવ જગતને અને જગતની લીલાને મફતમાં જોતો નથી, માત્ર સાક્ષીપણે બોધ સ્વરૂપ જીવ છે એ જ જગતને અને જગતની લીલાને મફતમાં જુએ છે. તો શું આપવું પડે છે તારે? આપણે શું આપવું પડે છે? આપણે કર્મ બાંધીને જોઈએ છીએ, કારણ કે જ્યારે જ્યારે જગતને અને જગતની લીલાને જોઈએ ત્યારે કર્તા ભાવે જોઈએ છીએ, રાગ ભાવે જોઈએ છીએ, દ્વેષ ભાવે જોઈએ છીએ, કોઈને કોઈ પ્રકારના કસાય ભાવથી જોઈએ છીએ, પ્રીતિ અપ્રીતિથી જોઈએ છીએ, ગમા અણગમાથી જોઈએ છીએ, ઇષ્ટ અનિષ્ટતાથી જોઈએ છીએ. કંઈ પણ વસ્તુ જોઈએ એટલે મનની અંદર વિચાર કયો આવશે, વિકલ્પ કયો આવશે? નિર્વિકલ્પ ભાવે જોવાની દ્રષ્ટિ ક્યારે આપણે આવડે? આપણે કઈ એક વસ્તુ જગતમાં નિર્વિકલ્પ જોઈ કે આપણને કોઈ પણ પ્રકારનો વિકલ્પ ન આવે, કોઈ પણ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન ન થાય, સાક્ષી ભાવ માત્ર રહ્યો એને જોવામાં. આપણો સાક્ષી ભાવ, આપણે જ્યાં કહીએ છીએ કે હું એનો સાક્ષી છું, ત્યાં પણ આપણે દોષિત ભાવે છીએ. આવું કોઈ દિવસ આપણું પૃથ્થકરણ કર્યું? આપણે એમ કહી કે એણે એને આમ કર્યું બરોબર છે, એ આ સાચો છે અને ઓલો ખોટો છે, હું એનો સાક્ષી છું. એ હું સાક્ષીમાં આપણા કેટલા કસાયો છે વિચાર કર્યો, કોઈ પૃથ્થકરણ કર્યું? એક તો જેની આપણે ફેવર કરી છે એના તરફનો આપણો રાગભાવ, બીજું હું હાજર હતો એટલે હું પણ આનું ભાન. કોઈ વાર પૃથ્થકરણ તો કરીએ, અનંત અવગુણ એની અંદર દેખાશે. સાક્ષી ભાવ કોને કેવો? જ્ઞાની કહે છે સર્વ પર સ્વરૂપનો સાક્ષી છે એવો બોધ સ્વરૂપ જીવ એ સમયે પોતે પોતાના બોધનો કરતા છે, બાકી સાક્ષી ભાવ છે. સાક્ષી ભાવ છે એટલે બોધથી જીવે છે કે આ જગત સ્વયં પરિણમન પામી રહ્યું છે, આ જગતનું પરિણમન જીવોના પોતપોતાના કર્મની પ્રકૃતિના પ્રમાણે આ ચાલ્યા કરે છે. આ ચિત્ર વિચિત્રતા એ સાક્ષી ભાવે જીવે છે. જગતની અંદર અનેક પ્રકારની ચિત્ર વિચિત્રતા, આવો બોધ સ્વરૂપ માત્ર ઉદાસીનપણે કરતા દેખાય છે. એ કરતા છે એ ત્યારે પોતાનો રોલ ભજવતો હશે, તો એનું કરતા પણ કયા ભાવથી છે? ઉદાસીનપણાથી છે, એથી વિશેષ નથી, એથી વિશેષ નથી. ઉદાસીનપણે, ઉદાસીન એટલે સમપણું, ન રાગ ન દ્વેષ. આને ઉદાસીનપણું જ્ઞાનીઓએ કહ્યું છે. ઉદાસીનપણું એટલે રોતલ નહીં, ગમગીન નહીં, ખેદયુક્ત નહીં. ઉદાસીનનો અર્થ એ પોતે જગત જેમ છે તેમ નિસ્પૃહ ભાવથી ઉદાસીનપણે રાગ દ્વેષ કર્યા વિના, દ્વંદ્વાત્મક સ્થિતિનો અનુભવ કર્યા વિના જીવે છે. આ સાક્ષી ભાવ, આ બોધ સ્વરૂપ જીવ, આ ઉદાસીનતા એની છે. એટલે કૃપાળુદેવે લખ્યું, અકેલી ઉદાસીનતા અધ્યાત્મની જનની, સુખ કી સહેલી હૈ અકેલી ઉદાસીનતા. ઉદાસીનતા જ સુખની સહેલી છે. જીવનની અંદર આ ઉદાસીનતા આવવી જોઈએ. એ ઉદાસીનતા એ સમપણું છે, વસ્તુ જેમ છે તેમ જોવી, યથાર્થ એને દ્રષ્ટિ કીધી છે. એ કહે છે કે એવા ઉદાસીનપણે કરતા દેખાય છે એ જ્ઞાનીઓ પણ પોતાનો રોલ ભજવતા હોય, સંસારમાં હોય, કોઈના માતા હોય, કોઈના પિતા હોય, કોઈના પુત્ર હોય, ક્યાંક કોઈના માસ્તર હોય, કોઈના સેવક હોય, કોઈના ગુરુ હોય, કોઈના શિષ્ય હોય, ગમે તે પરિસ્થિતિ હોય, પણ બધી પરિસ્થિતિમાં પોતે કેવા છે? ઉદાસ. બધી વસ્તુના કરતા દેખાય તો પણ ક્યાંય કર્તૃત્વ ભાવ એનામાં હોય નહીં. આ જગતમાં જેટલો પ્રેમ તમારા પ્રત્યે છે એટલો જ રવજીભાઈ પ્રત્યે છે, જેટલો રવજીભાઈ પ્રત્યે છે એટલો જ સૌભાગ્યને કે તમારા પ્રત્યે. વાહ, રવજીભાઈ પ્રત્યે પ્રેમ અને સૌભાગ્ય પ્રત્યે પ્રેમ તો હા, એમાં કાંઈ ફેર નહીં. જગતના તમામ જીવો પ્રત્યે ગજબ છે. જેની સાથે જે પૂર્વકર્મનો સંબંધ છે એ છોડીને બાકીનો અમારો પ્રેમ જગતના તમામ જીવો પ્રત્યે સમાન છે. અમે શત્રુ મિત્રની કોઈ પરવા રાખી નથી. કોણ શત્રુ ને કોણ મિત્ર એનો કોઈ હિસાબ રાખ્યો નથી. આખા જગત સાથે મૈત્રી ભાવનું વેદન આ ઉદાસીનપણાની ઉત્કૃષ્ટ અવસ્થા છે. કોઈ જીવ બાકાત નહીં. જગતનો કોઈ જીવ પોતાના મૈત્રી ભાવના પરિપ્રેક્ષ્યની અંદર કોઈ બાકાત નહીં. વિચાર કરીએ ઘણીવાર આપણે કે આપણો મૈત્રી ભાવ, આપણો સમભાવ, આપણો પ્રેમભાવ આ બધાનું જ્યારે પૃથક્કરણ કરીએ ત્યારે કેટલા જીવો બાકાત છે અંદર, તો એનું લિસ્ટ વધી જાય. આનું લિસ્ટ યાદી વધી જાય, બહુ મોટી યાદી થાય. એટલે કરવું એટલું જ પડે કે મને આના પ્રત્યે પ્રેમ છે, મને આના પ્રત્યે પ્રેમ છે, મને આના પ્રત્યે પ્રેમ છે. આપણે વાત કરી શકીએ તો કોના પ્રત્યે છે એ જ કહી શકીએ. જ્ઞાનીના સ્વરૂપની અંદર તો એને કયો જીવ એવો છે કે જેના પ્રત્યે એને આવો આત્મીય પ્રેમ નથી? તો કે કોઈ નહીં. એટલે જ્ઞાનીઓ કહે છે કે સંવત્સરીની ક્ષમાપનામાં આ ભાવ જીવનમાં દાખલ કરીએ કે મિત્તિ મેં સર્વ ભૂયેસુ. એ તો સમજાણો બહુ સારું. વેરમ મજ્જમ ન કેણી, જગતના કોઈ જીવ સાથે મારે વેર નથી, દ્વેષ નથી, અભાવ ભાવ નથી. જે જેમ છે તેમ કર્મના સંયોગોને કારણે છે. એ જીવનો મારી સાથેનો સંબંધ કંઈ કાયમ એવો નહીં હોય. કોઈ એવા ઋણાનુબંધ જાગ્યા છે કે જેથી આજે એ જીવ સાથેના મારા સંબંધની અંદર મને એમ લાગે છે કે કંઈક આ પ્રકારનો આંતરો પડી ગયો છે. હકીકતમાં જીવ એ જીવ જ છે, શુદ્ધ છે, પરિપૂર્ણ છે. એની અશુદ્ધિ અને મારી અશુદ્ધિનું કારણ કે આ બે વચ્ચે થોડો આંતરો છે. હવે ઉપાય શું? તો કે એને મુખ મારો, મારી જે કંઈ મલિનતા છે એને હું શુદ્ધ કરી શકું છું. બસ આ જ ક્રમ. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. આ તો નિર્ગ્રંથનો માર્ગ છે, ગ્રંથિ છોડવાનો માર્ગ છે, ગ્રંથિ બાંધવાનો માર્ગ નથી. રાગની ગ્રંથિ, દ્વેષની ગ્રંથિ, વિદ્વેષની ગ્રંથિ આ બાંધવાનો માર્ગ જ નથી. જેટલું છૂટે એટલું છોડો, જેટલું છૂટે એટલું છોડવાનું. નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય. ભવનો અંત લાવવો હશે તો નિર્ગ્રંથના માર્ગ સિવાય બીજો કોઈ માર્ગ નથી. પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ. દેવ સર્વજ્ઞ છે પણ ગુરુ તો નિર્ગ્રંથ જ જોશે, કારણ કે જેની ગ્રંથિ છૂટી છે અને જે આપણી ગ્રંથિ છોડાવે. દેવ અમારા સર્વજ્ઞ છે, થઈ ગયા ભાઈ, પણ એ સર્વજ્ઞ એ શું કીધું એ કેનાર જો કોઈ હોય તો સદગુરુ છે. કે ભાઈ સર્વજ્ઞ છે એ બરોબર છે, એ બધું જાણે છે, પણ એ બધું જાણે એમાં આપણું શું કલ્યાણ? પણ એને માર્ગ આપ્યો છે નિર્ગ્રંથતાનો. અને આ નિર્ગ્રંથનો પંથ, આખો વિતરાગ માર્ગ, આખું જૈન દર્શન, આખો જૈન ધર્મ એ નિર્ગ્રંથનો માર્ગ છે. ગ્રંથિ છોડો, ગ્રંથિ છોડો. રોજ જોઈએ કેટલી છૂટી. રોજ આત્મ નિરીક્ષણ કરીએ, ગ્રંથિ કેટલી છૂટી. કષાયોની ગ્રંથિ, રાગ દ્વેષની ગ્રંથિ, વિષયોની ગ્રંથિ, બાહ્ય ગ્રંથિ, આભ્યંતર ગ્રંથિ. બાહ્ય છે એ વિષયોની ગ્રંથિ છે, આભ્યંતર છે કષાયોની ગ્રંથિ છે. અંતર બાહ્ય ગ્રંથિઓને છોડવાની છે, છેદવાની છે. તીક્ષ્ણ બંધન છે આના. અને એટલે જ કહ્યું
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો સર્વસબંધનો બંધન તીક્ષ્ણ છે દિને વિચરશું કવ મહત પુરુષને પંથ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
આ અવસર અપૂર્વ છે, બાકી તો ઘણા અવસર આવ્યા, ઘણા અવસર ગયા. આ જીવ આચાર્ય થઈ ગયો છે, દીક્ષાઓ લીધી છે, આ જીવ ચક્રવર્તી થયો છે, ઇન્દ્રપદને ભોગવીને આવ્યો છે, આ જીવ નરક નિગોદમાં અનંત કાળ સુધી ભમ્યો છે. બધા જ અવસર આવી ગયા છે જીવનમાં. અવસર આપણે કહીએ કે મોંઘેલો અવસર છે, દીકરો પરણાવવો છે, અમારા ઘરે આમ અવસર આવ્યો છે, આમ અવસર. જ્ઞાની કહે છે કે હવે ગાંડાપણા છોડ, વેવલા વેળા છોડ, આવા અવસર અનંતવાર આવ્યા. એક અવસર જીવનમાં નથી આવ્યો, એક અવસર જીવનમાં નથી આવ્યો. આ અવસર આવે તો આ બધું પરિભ્રમણ સમાપ્ત થઈ જાય. આ તારા બધા અવસર એકાએક બધા સમાપ્ત થઈ જાય. એક અવસર, અરે અપૂર્વ, પૂર્વે ક્યારેય આવ્યો નથી એવો. અને એ અવસર કેવો છે તો બાહ્યાંતર નિર્ગ્રંથ થયો નથી, બાહ્યાંતર નિર્ગ્રંથ થયો નથી. કારણ કે બધા જ બંધનો છે, એનું બંધન છે તીક્ષ્ણ છે, એ હજી ક્યારેય છેદ્યું નથી. અત્યાર સુધી જે બંધનો છેદ્યા છે એ બધા આ મનના રાગ દ્વેષના આધારે છેદન ભેદન કર્યું છે કે આની સાથે તોડી નાખું, આની સાથે કોઈ દિવસ બોલીશ નહીં, આની અરે અમારે કાંઈ સંબંધ રાખવાનો જ નથી, અમારે એને કાંઈ બહુ સંબંધ નહીં, આવું છેદન ભેદન કર્યું છે. ક્યારેય અંતરની ગ્રંથિ તોડી નથી, ક્યારેય વિષય કસાયના બંધનો કે આ મને પદાર્થ એ મને પકડી રાખે છે, મારે એને છેદવો છે. આ મારા ભાવને પકડી રાખે છે, મને વિભાવમાં ઘસડી જાય છે, મારે એને છેદવો છે. નિર્ગ્રંથનો માર્ગ છે, સર્વસંગ પરિત્યાગનો માર્ગ છે, સર્વવિરતિનો માર્ગ છે, વિરક્તિનો માર્ગ છે. આવો અવસર જીવનમાં ક્યારેય નથી આવ્યો કે બાહ્ય અને અભ્યંતર તમામ પ્રકારની ગ્રંથિઓથી હું છૂટું. મારા જીવનની ગ્રંથિ જેવી છૂટશે તે દિવસે ભાવનો અંત થશે. આવો અપૂર્વ અવસર જીવનમાં પ્રાપ્ત થાય, આ જંખના, આ ઝૂરણા, આ નીચ પદના લક્ષ્ય સાથેની વાત છે. અને જ્યારે આ પોતાનો આવા અવસરની વાત થાય છે ત્યારે નિજ પદની પૂર્ણતાની પ્રાપ્તિની વાત છે. નિજ પદનો લક્ષ્ય બંધાય, પરમાર્થ માર્ગની યાત્રા શરૂ થાય. પુરુષાર્થ મંદ હોય તો વાંધો નહીં, સાચી દિશાનો હોવો જોઈએ. પુરુષાર્થ મંદ હોય તો વાંધો નહીં, સાચી દિશાનો હોવો જોઈએ. ભૂલ થાય અન્ય બાબતમાં, આમાં ભૂલ ન થવી જોઈએ. મોડું થાય તો ચાલશે,